એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે એક એવું પુસ્તક છે જેણે દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપી છે, શેરિલ સ્ટ્રેડની આત્મકથા વાઇલ્ડ.
હા, વાઇલ્ડ. અને આ પુસ્તક ખરેખર તો, જેમ તમે કહ્યું, માત્ર પહાડો ચડવાની કે ટ્રેકિંગની વાર્તા નથી જ નથી.
બિલકુલ નહીં, આ તો એનાથી ઘણું ઊંડું છે, ખરું ને?
ચોક્કસ. આ તો એ કથા છે કે જ્યારે જીવન સાવ તળીએ આવી જાય, જ્યારે એમ લાગે કે હવે કશું બચ્યું નથી, ત્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે ફરીથી શોધે છે, કેવી રીતે ઊભી થાય છે.
અને શેરિલ સ્ટ્રેડ, જે એક જાણીતા લેખિકા છે, એમણે પોતાના જીવનના સૌથી મુશ્કેલ, સૌથી અંધકારમય સમયની વાતમાં કરી છે.
બરાબર. એમણે જે અસાધારણ યાત્રા કરી પોતાના દુઃખમાંથી બહાર આવવા માટે, એનું આલેખન છે. અને મને લાગે છે કે આ વાર્તા આજે પણ એટલી જ કડાચ વધુ પ્રસ્તુત છે.
સાચી વાત. કારણ કે દુઃખ, નુકસાન, ઓળખની કટોકટી, આ બધું તો આપણે સૌ ક્યારેક ને ક્યારેક અનુભવીએ જ છીએ. તો ચાલો શેરિલની આ સફરને શરૂઆતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા?
શેરિલનું બાળપણ જોઈએ તો એ કંઈ બહુ સરળ નહોતું. ગરીબી હતી, કુટુંબમાં પણ થોડી અસ્થિરતા હતી, પણ એમના જીવનમાં એક ખૂબ જ મજબૂત અને હકારાત્મક પ્રભાવ હતો એમના માતા બોબી લેમ્બ્રેક્ટ.
હા, એમની માતા વિશે શેરિલ ખૂબ લખે છે, પોતાના ધ્રુવ તારા તરીકે ઓળખાવે છે.
બિલકુલ. બોબી ખરેખર અસાધારણ હતા. ખૂબ જ આશાવાદી, મજબૂત અને મુશ્કેલીઓ સામે પણ હસતા રહેનારા. એમણે એક હિંસક લગ્ન જીવનમાંથી બહાર નીકળીને પોતાના બાળકોનો ઉછેર કર્યો હતો. એમનામાં એક અનોખી જીજીવિષા હતી.
અને આ જ ગુણો કદાચ શેરિલમાં પણ ઉતર્યા હશે.
હા, ચોક્કસ. એમની માતાની આ મજબૂતાઈ અને હકારાત્મકતા શેરિલ માટે એક મોટો આધાર હતી. પણ પછી એક એવી ઘટના બની જેણે બધું જ વેરવિખેર કરી નાખ્યું.
એમના માતાનું મૃત્યુ, બરાબર?
હા, અને એ પણ ખૂબ નાની ઉંમરે. જ્યારે શેરિલ પોતે ફક્ત 22 વર્ષની હતી, ત્યારે એમના માતા બોબી માત્ર 45 વર્ષની વયે અચાનક કેન્સરથી મૃત્યુ પામ્યા.
ઓહ, માત્ર 45? આ તો કલ્પના બહારનો આઘાત કહેવાય.
બિલકુલ. આ શેરિલ માટે માત્ર માતાનું મૃત્યુ નહોતું, એમના માટે જાણે એમના અસ્તિત્વનો આધાર જ છીનવાઈ ગયો હોય એવું હતું. એમના જીવનનું કેન્દ્ર તૂટી ગયું. એમની આખી દુનિયા, એમની ઓળખ, બધું જ જાણે ભાંગી પડ્યું.
અને એની અસર દેખીતી રીતે જ બહુ ગંભીર થઈ હશે.
ખૂબ જ. એ ઊંડા દુઃખમાં સરી પડ્યા. એમને સમજાતું નહોતું કે માતા વગર જીવવું કેવી રીતે. એમના કહેવા મુજબ એમણે પોતાની જાત ગુમાવી દીધી હતી. અને આ દુઃખની અસર એમના જીવનના દરેક પાસા પર પડી.
એટલી હદે કે એમનું લગ્ન પણ તૂટી ગયું. પતિ પોલ સાથે પ્રેમ હોવા છતાં એ સંબંધ ટકી ન શક્યો.
હા, એમાં શેરિલની પોતાની કેટલીક ભૂલો પણ હતી જે એ પોતે સ્વીકારે છે. પણ મૂળ કારણ પેલું ઊંડું દુઃખ અને દિશાહીનતા હતી. એક સ્વવિનાશના માર્ગ પર ચાલવા લાગ્યા હતા. હેરોઇનનો ઉપયોગ, અવિચારી સંબંધો, જાણે જીવન પરનો કાબુ જ ગુમાવી દીધો હતો.
હા, એવી સ્થિતિ છે જ્યાં લાગે કે બધું જ ખતમ થઈ ગયું.
બરાબર. જેને આપણે રોક બોટમ કહી શકીએ. જ્યારે લાગે કે હવે આનાથી ખરાબ શું થઈ શકે. અને આવા સમયે જ ઘણીવાર વ્યક્તિ કંઈક એવું પગલું ભરે છે જે સાવ અણધાર્યું હોય.
અને શેરિલે એવું જ કર્યું. એક દિવસ એમને એક દુકાનમાં પેસિફિક ક્રેસ્ટ ટ્રેલ PCTની ગાઈડબુક જોઈ અને બસ નક્કી કરી લીધું.
હા, કોઈપણ જાતના પૂર્વ અનુભવ વગર, હાઇકિંગનો કોઈ અનુભવ નહીં. અને નક્કી શું કર્યું? 1100 માઇલ એકલા ચાલવાનું.
આ તો સાવ પાગલપણ જેવું લાગે. આ નિર્ણય પાછળ શું હશે? શું એમ માત્ર ભાગી છૂટવાનો પ્રયાસ હતો, દુઃખથી દૂર જવાનો?
જુઓ, એને ખાલી પલાયનવાદ કેવું કદાચ થોડું સપાટી પરનું વિશ્લેષણ ગણાશે. હું માનું છું કે આ એક પ્રકારનો પેટર્ન ઇન્ટરપ્ટ હતો. મતલબ કે
પેટર્ન ઇન્ટરપ્ટ એટલે
કે જીવન જે એક નકારાત્મક સ્વવિનાશક ચક્રમાં ફસાઈ ગયું હતું, એ ચક્રને તોડવાનો એક ભલે આવેગથી પ્રેરાયેલો પણ સભાન પ્રયાસ. જ્યારે તમે એક જ વર્તુળમાં ફર્યા કરો છો, ત્યારે ક્યારેક સાવ અજાણી મુશ્કેલ દિશામાં એક કૂદકો મારવો પડે છે. આ એ કૂદકો હતો. હવે ગુમાવવા જેવું કશું રહ્યું નથી એવી ભાવના પણ હશે કદાચ.
રસપ્રદ વિચાર છે. પણ તૈયારી, એ તો લગભગ શૂન્ય હતી, ખરું ને?
બિલકુલ, સાધનો પણ પૂરતા નહોતા, અને જે બેકપેક લીધું એટલું ભારે હતું કે એને ઊંચકવું પણ મુશ્કેલ હતું. શેરિલે પોતે જ એને મોન્સ્ટર નામ આપ્યું હતું.
મોન્સ્ટર? અને શરૂઆત પણ ક્યાંથી? મોજાવેર રણની ભીષણ ગરમીમાં.
હા, એટલે શરૂઆતથી જ વાસ્તવિકતાનો કઠોર પરિચય મળી ગયો. સખત ગરમી, પાણી ખૂટી પડવાનો ડર, પગમાં ભયાનક ફોલ્લા, કમર તોડી નાખે એવું વજન અને સજ્જડ એકલતા. શારીરિક કષ્ટ તો તરત જ શરૂ થઈ ગયું.
અને આ શારીરિક કષ્ટની સાથે પેલું માનસિક દુઃખ તો હતું જ.
બરાબર, અને અહીં જ વાત રસપ્રદ બને છે. આ શારીરિક પીડા, આ સંઘર્ષ, એ જાણે એમના અંદરના ભાવનાત્મક ઘાવનું, એ દુઃખનું બાહ્ય સ્વરૂપ બની ગયું. શરીર જાણે જવાબ દઈ દેતું હોય એવી પીડા. આ તબક્કો કદાચ સૌથી કઠિન હતો, અને આ સમયે જ એમને માતાની યાદ સૌથી વધુ તીવ્રતાથી આવતી હતી.
એટલે બાહ્ય સંઘર્ષ અને આંતરિક સંઘર્ષ જાણે એકરૂપ થઈ ગયા.
હા, કહી શકાય. પ્રકૃતિ અહીં કોઈ રોમેન્ટિક બેકગ્રાઉન્ડ નહોતી. એ એક શક્તિશાળી, પ્રચંડ બળ હતી જે એમને તોડી રહી હતી. પણ કદાચ એ તોડવાની પ્રક્રિયામાં જ કંઈક નવું ઘડાઈ રહ્યું હતું. જે દુઃખ શબ્દોમાં નહોતું નીકળતું એ જાણે પરસેવા, આંસુ અને લોહી બનીને બહાર આવી રહ્યું હતું. આ એક પ્રકારનું કેથાર્સિસ હતું.
પણ પછી ધીમે ધીમે આ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા લાગ્યા હશે ને?
હા, જેમ જેમ એ આગળ વધતા ગયા, ઉત્તરી કેલિફોર્નિયા અને ઓરેગોન તરફ, એમની શારીરિક ક્ષમતા વધી. એમને બુદ્ધિ વાપરીને બેકપેકમાંથી બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખી, મોન્સ્ટરને થોડો હળવો કર્યો, આત્મવિશ્વાસ પણ વધ્યો. હવે એ માત્ર ટકી રહેવા માટે સંઘર્ષ નહોતા કરી રહ્યા, પણ એક સક્ષમ હાઇકર બની રહ્યા હતા.
અને શારીરિક ક્ષમતા વધવાની સાથે મન પર પણ અસર થઈ હશે ને?
ચોક્કસ. એમને વિચારવાનો, પોતાના ભૂતકાળનો સામનો કરવાનો સમય અને માનસિક અવકાશ મળ્યો. તૂટેલું લગ્ન, એના માટેનો અપરાધભાવ, માતાના મૃત્યુનું દુઃખ, આ બધા વિચારો સાથે એમને ટ્રેલ પર જ સંવાદ કર્યો. પુસ્તકો વાંચ્યા, પોતાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો.
આ લાંબી એકાકી સફરમાં એમને બીજા લોકો પણ મળ્યા હશે ને? ટ્રેલ એન્જલ્સનો ઉલ્લેખ આવે છે.
હા, એ પણ એક મહત્વનો ભાગ છે. અન્ય હાઇકર સાથેની મુલાકાતો, અને ખાસ કરીને ટ્રેલ એન્જલ્સ, જે લોકો નિસ્વાર્થ ભાવે હાઇકર્સને ખાવા પીવાનું, આશરો કે માત્ર પ્રોત્સાહનના બે શબ્દો આપે છે. આ અનુભવોએ શેરિલને બે વસ્તુઓ શીખવી.
કઈ બે વસ્તુઓ?
એક તો માનવીય સંબંધ અને અજાણ્યા લોકોની ઉદારતાનું મૂલ્ય. જ્યારે તમે સાવ એકલા હો ત્યારે નાનકડી મદદ પણ બહુ મોટી લાગે છે. અને બીજું, મદદ સ્વીકારતા શીખવું. ઘણીવાર આપણે તકલીફમાં હોઈએ ત્યારે મદદ લેતા અચકાઈએ છીએ. શેરિલે એ સ્વીકારતા શીખ્યું, અને સૌથી અગત્યનો, એણે દુઃખને ભૂલવાનો પ્રયાસ છોડીને એની સાથે ચાલતા શીખ્યું.
ઓરેગનમાં પેલું કાળું શિયાળ જોવાની ઘટના પણ બહુ સિમ્બોલિક લાગે છે. એમને એમ લાગ્યું કે જાણે એમની માતાનો આત્મા છે.
હા, એ એક રહસ્યમય, જાદુઈ ક્ષણ જેવી હતી, પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણનો અનુભવ. ક્યારેક આવી ઘટનાઓ આપણને આપણા નાના અસ્તિત્વથી પર કંઈક મોટા સત્ય સાથે જોડી દે છે. એનાથી એક શાંતિ મળે છે.
અને આખરે 94 દિવસની કઠિન, અવિશ્વસનીય યાત્રા પછી એ પહોંચ્યા એમના મુકામ પર, બ્રિજ ઓફ ધ ગોડ્સ, કોલંબિયા નદી પરનો પુલ. એ ક્ષણ કેવી હશે? એક મોટા વિજય જેવી?
કદાચ વિજય શબ્દ અહીં બરાબર બંધ નીતિ બેસતો. ત્યાં કોઈ જોરશોરથી ઉજવણી નહોતી. એ એક ખૂબ શાંત, ઊંડી અને ખૂબ જ મહેનત પછી મળેલી શાંતિની ક્ષણ હતી, સ્વીકૃતિની ક્ષણ.
સ્વીકૃતિ? શેની સ્વીકૃતિ?
પોતાના ભૂતકાળની, પોતાની ભૂલોની, પોતાના દુઃખની, અને સૌથી વધુ તો પોતાની અંદર રહેલી તાકાતની સ્વીકૃતિ. આ યાત્રાએ એમના દુઃખને મિટાવી નહોતું દીધું, પણ એમને એ દુઃખ સાથે જીમતા, એને ઉંચકીને આગળ વધતા શીખવી દીધું હતું. એ ફરીથી એ જ મજબૂત સ્ત્રી બની રહી હતી જેવી એમની માતા એમને જોવા માંગતા હતા.
વાહ, તો આ યાત્રાએ એમને ખરા અર્થમાં રૂપાંતરિત કરી દીધા. અને પછી વાઇલ્ડ પુસ્તક દ્વારા એમણે લાખો લોકોને એમના અનુભવના ભાગીદાર બનાવ્યા.
બરાબર, અને એમનું જીવન ફરી પાટે ચડ્યું. એમણે ફરી લગ્ન કર્યા, એમને બાળકો થયા, એમની લેખન કારકિર્દી ખૂબ સફળ રહી. એ દર્શાવે છે કે ટ્રેલ પર જે હીલિંગની શરૂઆત થઈ હતી એ સાચી અને સ્થાયી હતી.
આ આખી કથા અને યાત્રામાંથી ઘણા ગહન વિચારો અને જીવનમૂલ્યો સામે આવે છે. આપે કહ્યું એમ, પ્રકૃતિની બેવડી ભૂમિકા છે. એ કઠોર શિક્ષક પણ છે અને મલમ લગાવનાર પણ. બીજું શું મહત્વનું લાગે છે?
તે જ એક જંગલ જેવું છે, એને તમે બહારથી સમજી ના શકો. એમાંથી તમારે પસાર થવું પડે, એને જીવવું પડે. પીસીટીનું ભૌતિક જંગલ શેરિલના મનના આંતરિક જંગલનું પ્રતિબિંબ બની ગયું.
એટલે દુઃખ એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય, પણ એક પ્રદેશ છે જેમાંથી પસાર થવાનું છે.
બરાબર. બીજો મુદ્દો છે મૂળભૂત આત્મનિર્ભરતા અને જવાબદારીનો. ટ્રેલ પર તમે સાવ એકલા હો છો. દરેક નિર્ણય તમારો પોતાનો, દરેક પરિણામની જવાબદારી તમારી. આ અનુભવ લાચારીની ભાવના સામે બહુ મોટો ઉપાય છે. એ તમને શીખવે છે કે આખરે તો તમારે જ તમારી જાતને બચાવવાની છે.
અને પેલો મોન્સ્ટર બેકપેક, એનો પણ કોઈ સાંકેતિક અર્થ ખરો?
હા, બહુ જ મહત્વનો. એ સ્વીકૃતિનું પ્રતીક છે. આપણે બધા જીવનમાં કોઈને કોઈ બોજ લઈને ફરીએ છીએ, દુઃખનો, પછતાવાનો, ભૂતકાળના અનુભવોનો. વાઇલ્ડ શીખવે છે કે આ બોજ કદાચ જાદુઈ રીતે ગાયબ નહીં થાય.
તો પછી
આપણે એને વહન કરતા શીખવું પડે. જેમ શેરિલે મોન્સ્ટરમાંથી બિનજરૂરી વજન ઓછું કર્યું, પોતાની શક્તિ વધારી અને પછી એને સાથે રાખીને ચાલી, એમ જ આપણે આપણા જીવનના બોજને સમજવો પડે. બિનજરૂરી ભાર, જેમ કે બીજા શું વિચારશે એનો ભાર, ઓછો કરવો પડે અને જે અનિવાર્ય છે તેને સ્વીકારીને મજબૂતાઈથી આગળ વધવું પડે. ઉપચાર એટલે ભૂસી નાખવું નહીં, પણ સ્વીકારવું અને સાથે જીવતા શીખવું.
જો આપણે આખી યાત્રાના ત્રણ સૌથી નિર્ણાયક પરિવર્તનકારી વળાંક ગણવા હોય તો કયા કહી શકાય?
સારો પ્રશ્ન છે. મારા મતે પહેલો અને સૌથી મહત્વનો વળાંક તો પેલો પીસીટી પર જવાનો આવેગજન્ય નિર્ણય જ હતો. એ ક્ષણે એમણે પોતાના જીવનની દિશા બદલી નાખી, જૂની નકારાત્મક પેટર્ન તોડી અને સાવ અજાણ્યામાં જંપલાવ્યું. એ પરિવર્તન માટેની શરૂઆત હતી.
બરાબર. બીજો વળાંક?
એ ઠંડી, એ ભય, એ પીડા, એ અનુભવે એમને શારીરિક અને માનસિક રીતે એમની સીમાઓ સુધી ધકેલી દીધા. ત્યાં એમણે ભાગી છૂટવાને બદલે સામનો કરવાનું શરૂ કર્યું. એમની અંદરની ખરી તાકાત કદાચ ત્યાં જ જાગી. એમણે દુઃખને સીધું જોયું, અનુભવ્યું.
અને ત્રીજો?
ત્રીજો વળાંક એટલે બ્રિજ ઓફ ધ ગોડ્સ પર પહોંચવાની ક્ષણ. એ કોઈ સમસ્યાનો ઉકેલની ક્ષણ નથી, પણ એક ઊંડી કમાયેલી શાંતિની ક્ષણ હતી. એ સ્વીકૃતિની, આત્મવિશ્વાસની અને ભવિષ્ય માટેની સજ્જતાની ક્ષણ હતી. એ ક્ષણે એમને ખાતરી થઈ કે પોતાની જાતને સંભાળી શકે છે, પોતાના બોજને વહન કરી શકે છે. એ એમના હીલિંગની પરાકાષ્ઠા હતી.
આ બધી વાત પરથી એવું લાગે છે કે શેરિલની આ અંગત લાગતી વાર્તામાં આપણા બધા માટે કંઈક ને કંઈક શીખવા જેવું છે. સામાન્ય જીવનમાં આ બોધપાઠ કેવી રીતે ઉપયોગી થઈ શકે?
ચોક્કસ. પહેલો અને બહુ જ મહત્વનો બોધપાઠ છે, તમારી પોતાની હાઇક કરો. ટ્રેલ પરનો આ મંત્ર જીવનમાં પણ એટલો જ સાચો છે. દરેક વ્યક્તિની સફર અલગ હોય છે, ખાસ કરીને જ્યારે દુઃખ, મુશ્કેલી કે વિકાસની વાત આવે. આપણે બીજા સાથે પોતાની સરખામણી કરવાનું ટાળવું જોઈએ. આપણો રસ્તો, આપણી ગતિ, આપણી રીત એ આપણી પોતાની છે.
સાચી વાત છે. સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. બીજું શું?
બીજું, વિકાસ માટે અગવડતા કે મુશ્કેલીને સ્વીકારવી. આપણી વૃત્તિ હંમેશા આરામ શોધવાની અને પીડાથી બચવાની હોય છે, પણ શેરિલની કથા બતાવે છે કે જાણી જોઈને સ્વેચ્છાએ મુશ્કેલ માર્ગ અપનાવવાથી, ભલે એ શારીરિક પડકાર હોય, કોઈ અઘરી વાતચીત હોય કે પછી કારકિર્દી બદલવાનો નિર્ણય હોય, આપણી અંદરની શક્તિ જાગે છે, સ્થિતિસ્થાપકતા વધે છે અને સાચું પરિવર્તન આવે છે.
એટલે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની વાત.
બરાબર. અને આ જ વાત આપણને સ્વક્ષમા અને સ્વીકૃતિ તરફ પણ લઈ જાય છે. શેરિલ પરફેક્ટ નથી, એમણે ભૂલો કરી છે અને એને સ્વીકારે છે. આપણે પણ આપણી ભૂલો, આપણી અપૂર્ણતાઓ પ્રત્યે થોડી વધુ કરુણા રાખતા શીખવું જોઈએ. પરફેક્ટ બનવાનો પ્રયાસ કરવાને બદલે પ્રમાણિક બનવાનો પ્રયાસ વધુ મહત્વનો છે. ભૂતકાળને સ્વીકાર્યા વિના આગળ વધવું મુશ્કેલ છે.
અને છેલ્લે પેલો મોન્સ્ટર બેકપેક વાળો બોધપાઠ, આપણા જીવનના બોજનું શું કરવું?
હા, એ બહુ મહત્વનું છે. આપણે બધા પાસે આપણા મોન્સ્ટર્સ છે. કોઈ દુઃખ, કોઈ ડર, કોઈ અપરાધભાવ, કોઈ જૂનો ઘાવ. શેરિલની યાત્રા શીખવે છે કે ધ્યેય એ બોજથી છુટકારો મેળવવાનો નથી, કારણ કે કદાચ શક્ય જ નથી. ધ્યેય છે એને વહન કરતા શીખવાનું.
એટલે એને ઊંચકીને ચાલતા શીખવાનું.
બરાબર. પોતાની જાતને એટલી મજબૂત બનાવવાની કે એ બોજ સાથે પણ જીવી શકાય. એમાંથી બિનજરૂરી ભાર, જેમ કે બીજાના નિર્ણયો કે અપેક્ષાઓનો ભાર, ઉતારી દેવાનો. અને જે આપણી વાર્તાનો ભાગ છે તેને સ્વીકારીને ગૌરવ સાથે આગળ વધવાનું.
ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારવા જેવા મુદ્દાઓ છે. જો આપણે આજના આ સંવાદના અંતે ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય તો એ કયા હશે?
જરૂર, મારા મતે ત્રણ મુખ્ય તારણો આ પ્રમાણે કહી શકાય. પહેલો, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. હીલિંગ એટલે દુઃખને ભૂસી નાખવું નહીં, પણ તેને સ્વીકારીને તેની સાથે જીવતા શીખવું. આપણું દુઃખ આપણી ઓળખનો એક ભાગ બની શકે છે અને એ નબળાઈને બદલે શક્તિનો સ્ત્રોત પણ બની શકે છે.
દુઃખને સાથે રાખીને જીવવું.
બીજો, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શારીરિક શ્રમ, શારીરિક કસોટી અને પ્રકૃતિ સાથેનું ઊંડું જોડાણ આપણી ભાવનાત્મક ગાંઠો ઉકેલવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. શરીરને સાજું કરવાથી મનને પણ રૂઝ આવે છે,
એટલે શારીરિક પ્રવૃત્તિનું મહત્વ.
અને ત્રીજો, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. આપણી સાચી શક્તિ અને સ્થિતિસ્થાપકતા આરામદાયક પરિસ્થિતિમાં નહીં, પણ જીવનના મોટામાં મોટા પડકારો અને સંઘર્ષોનો સામનો કરવાથી જ જન્મે છે અને મજબૂત બને છે. આપણે ખરેખર ધારીએ છીએ એના કરતાં ઘણા વધારે મજબૂત હોઈએ છીએ, અને મુશ્કેલીઓ આપણને એ શક્તિ શોધવામાં મદદ કરે છે.
ખૂબ સરસ. શક્તિ, સ્વીકૃતિ અને સ્થિતિસ્થાપકતા શેરિલ સ્ટેડની વાઇલ્ડની આ સફર ખરેખર આ શીખવે છે. આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આભાર.
મને પણ મજા આવી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.